એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. હું છું તમારો હોસ્ટ
અને હું છું તમારી સાથે આ ચર્ચામાં.
આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે દુનિયાભરમાં લાખો લોકોની શું કહેવાય પોતાની ક્ષમતાઓ વિશેની વિચારસરણી જ બદલી નાખી છે.
કયું પુસ્તક?
ડૉક્ટર કેરોલ એસ ડ્વેકનું પ્રસિદ્ધ પુસ્તક માનસિકતા, સફળતાનું નવું મનોવિજ્ઞાન, અંગ્રેજીમાં માઇન્ડસેટ, ધ ન્યૂ સાયકોલોજી ઓફ સક્સેસ.
ઓ હા, માઇન્ડસેટ. ખરેખર આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે, કદાચ પહેલા કરતા પણ વધુ.
કેમ એવું લાગે છે?
જો આપણે સૌ જીવનમાં સફળતા જોઈએ, સંતોષ જોઈએ, વિકાસ જોઈએ, ખરું ને?
બરાબર.
પણ આપણને ક્યારે એમ વિચાર આવ્યો કે આપણી પોતાની માન્યતાઓ, આપણું માઇન્ડસેટ એ આ બધામાં કેટલો મોટો ભાગ ભજવે છે?
સાચી વાત.
આ પુસ્તક છે ને એ બસ આ જ મૂળ વાત પર ફોકસ કરે છે કે ભાઈ શા માટે અમુક લોકો પડકારોથી ડરવાને બદલે એને સ્વીકારીને આગળ વધે છે અને બીજા ત્યાં જ અટકી જાય છે.
બરાબર કહ્યું. એટલે કે આપણી માનસિકતા, આપણી વિચારવાની જે રીત છે એ ખાલી એક વિચાર નથી.
ના, બિલકુલ નહીં.
પણ એ એક સક્રિય શક્તિ છે જે નક્કી કરે છે કે આપણે નિષ્ફળતાને કેવી રીતે લઈએ છીએ, પ્રયત્નોને કેટલું મહત્વ આપીએ છીએ અને છેવટે આપણે કેટલા સફળ થઈએ છીએ.
હા,
આ પુસ્તક આપણને બે મુખ્ય માનસિકતાઓ વિશે કહે છે. એક છે ફિક્સ્ડ, એટલે કે જડ માનસિકતા.
અને બીજી
છે ગ્રોથ, એટલે કે વિકાસશીલ માનસિકતા. ચાલો આની જરા વિગતે વાત કરીએ. પણ આ બધા વિચારો આવ્યા ક્યાંથી? મતલબ કે આની પાછળ કોણ છે એ જાણવું પણ જરૂરી છે. ડોક્ટર કેરોલ એસ ડ્વેક, એમના વિશે થોડું જાણીએ તો.
હા, ચોક્કસ જ. કારણ કે આ કોઈ હળવી ફૂલકી સલાહ નથી. તમે કહ્યું એમ, આની પાછળ વર્ષોનું
સંશોધન છે.
ડોક્ટર કેરોલ એસ ડ્વેક એ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના ખૂબ જ જાણીતા પ્રોફેસર છે. એમને કોલંબિયા અને હાર્વર્ડ જેવી મોટી સંસ્થાઓમાં પણ કામ કર્યું છે અને ખાસ કરીને વ્યક્તિત્વ, સામાજિક મનોવિજ્ઞાન અને વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં એમનું કામ બહુ મોટું ગણાય.
ઓકે.
અને આ પુસ્તકને જે બાબત ખાસ બનાવે છે ને તે એ જ છે કે આ ખાલી ફિલોસોફી નથી. આ ડોક્ટર ડ્વેકના 3 દાયકાથી વધુના સઘન વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે.
3 દાયકા?
ઓહો,
એટલે આ કોઈ એક રાતનો વિચાર નથી.
ના ના, બિલકુલ નહીં. અને ખાસ કરીને એમણે બાળકો અને વિદ્યાર્થીઓ પર જે અભ્યાસ કર્યા છે ને એ તો બહુ જ પ્રભાવશાળી છે.
જેમ કે?
એમનો એક પ્રખ્યાત પ્રયોગ છે. એમાં ખબર પડી કે જે બાળકોને એમની બુદ્ધિ કે હોશિયારી માટે વખાણવામાં આવ્યા ને,
હા,
તેઓ નવા પડકારો લેતા અચકાવા લાગ્યા. એમને ડર લાગવા માંડ્યો કે ક્યાંક હું નિષ્ફળ જઈશ તો.
અરે,
જ્યારે જે બાળકોને એમના પ્રયત્નો અને મહેનત માટે શાબાશી મળી તેઓ વધુ મુશ્કેલ કામ પસંદ કરવા તૈયાર થયા, નિષ્ફળતાથી ડર્યા નહીં.
શું વાત!
આ બતાવે છે કે ડોક્ટર ડ્વેકની વાત હવામાં નથી. નક્કર પુરાવા છે એની પાછળ. તેઓ આ માનસિકતાના ખ્યાલના મૂળ સંશોધક છે અને આ વિષયના મુખ્ય નિષ્ણાત ગણાય છે.
તો આટલા ઊંડા સંશોધન પછી પુસ્તકનો મુખ્ય સાર શું નીકળે છે? એ આપણને શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ બહુ સીધો અને સરળ છે કે આપણી પોતાની ક્ષમતાઓ, માની લો કે બુદ્ધિ, આવડત, કોઈ પણ ટેલેન્ટ, એના વિશે આપણે શું માનીએ છીએ, બસ એ જ વાત આપણી જિંદગીની દિશા નક્કી કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. ડોક્ટર ડ્વેક મુખ્યત્વે 2 પ્રકારની માનસિકતાની વાત કરે છે.
પહેલી ફિક્સ્ડ અને ગ્રોથ, ખરું ને?
હા, બરાબર. પહેલી છે ફિક્સ્ડ, જડ માનસિકતા. આ માન્યતા ધરાવતા લોકો શું માને કે આપણા ગુણો, જેમ કે બુદ્ધિ કે કોઈ પ્રતિભા, એ જન્મજાત છે, સ્થિર છે, એને બદલી ન શકાય.
એટલે પથ્થરની લકીર જેવું.
બરાબર. એમનો મુખ્ય ગોલ, એમનો મુખ્ય ધ્યેય શું હોય? પોતાની જાતને વારંવાર હોશિયાર કે સક્ષમ સાબિત કરતા રહેવું.
ઓહ,
આને કારણે તેઓ પડકારોથી દૂર ભાગે, નિષ્ફળતાથી ડરે. નિષ્ફળતાને તો એ લોકો પોતાની ક્ષમતા પરનો છેલ્લો ચુકાદો માની લે અને પ્રયત્ન કરવો એ તો એમને નબળાઈ જેવું લાગે.
અચ્છા, અને બીજી પેલી ગ્રોથ માનસિકતા?
ગ્રોથ એટલે વિકાસશીલ માનસિકતા. આ લોકો એનાથી સાવ ઉલટું માને. તેઓ માને છે કે ક્ષમતાઓ કોઈ પથ્થરની લકીર નથી, મહેનતથી, શીખવાની લગનથી, યોગ્ય પદ્ધતિથી, સમર્પણથી એને વિકસાવી શકાય છે.
એટલે એમનો ગોલ સાબિત કરવાનું નહીં, પણ શીખવાનું હોય છે.
બિલકુલ. શીખવું અને વધુ સારું બનવું, એટલે જ તો તેઓ પડકારોને વિકાસની તક ગણે છે. અને નિષ્ફળતા એ તો શીખવાનો એક જરૂરી ભાગ છે એમના માટે. પ્રયત્ન એમના માટે સફળતાનો રસ્તો છે.
તો પુસ્તકનો ઉદ્દેશ શું? ખાલી સમજાવવાનો? અને આ કોના માટે છે? બધા માટે?
હા, ઉદ્દેશ છે આ બે માનસિકતાનો તફાવત સમજાવવો, પછી આપણને આપણી પોતાની માનસિકતા ઓળખવામાં મદદ કરવી, અને જો જરૂર લાગે તો ફિક્સ્ડમાંથી ગ્રોથ તરફ કેવી રીતે જવું એના માટે નક્કર રસ્તા બતાવવા.
અને કોના માટે છે?
સાચું કહું તો આ પુસ્તક ખરેખર દરેક માટે છે. વિદ્યાર્થીઓ, મા બાપ, શિક્ષકો, બિઝનેસ લીડર્સ, ખેલાડીઓ, કલાકારો, અરે કોઈ પણ વ્યક્તિ જે પોતાના જીવનમાં સુધારો લાવવા માંગે છે, વિકાસ કરવા માંગે છે. પુસ્તકની ભાષા બહુ સરળ છે. ઘણા ઉદાહરણો આપ્યા છે. પહેલા બંને માનસિકતા સમજાવે, પછી જીવનના અલગ અલગ ક્ષેત્રો, શિક્ષણ, રમતગમત, બિઝનેસ, સંબંધો, એના પણ એની શું અસર થાય છે એ બતાવે, અને છેલ્લે ગ્રોથ માનસિકતા કેળવવા માટેના પ્રેક્ટિકલ સ્ટેપ્સ પણ આપે છે.
એટલે આપણી ક્ષમતા વિશેની આપણી સમજ જ બદલી નાખે એવું કંઈક.
હા, એ જ આપણને નવેસરથી વિચારવા પ્રેરે છે.
ચાલો તો હવે પુસ્તકની અંદર જઈએ. શરૂઆતના પ્રકરણોમાં આ બે માનસિકતાની દુનિયા કેવી હોય છે એ વધારે સ્પષ્ટ થાય છે, નહીં?
હા, બરાબર. પ્રકરણ એક અને બે આપણને જાણે આ બંનેના મનમાં શું ચાલે છે એ બતાવે છે. ફિક્સ્ડ માનસિકતાવાળી વ્યક્તિ, એના મનમાં શું હોય? સતત એક ડર, મૂલ્યાંકનનો ડર. હું ખોશિયાળ દેખાઈશ કે નહીં, લોકો મને નિષ્ફળ તો નહીં ગણે ને?
એટલે સતત ચિંતા.
હા, આ કારણે તેઓ પડકારો ટાળે. જ્યાં લાગે કે નિષ્ફળ જવાશે ત્યાં જાય જ નહીં. જો મુશ્કેલી આવે તો જલ્દી હાર માની લે, અને પ્રયત્ન કરવો એ તો એમને શરમ જેવું લાગે. જાણે કે જો સાચે જ આવડત હોય તો મહેનત શા માટે કરવી પડે.
અને ટીકા? કોઈ ખામી બતાવે તો?
ટીકા તો સહન જ ન કરી શકે. અને બીજા કોઈ સફળ થાય તો એમને પોતાની ઓછી આવડત યાદ આવે.
ઓહો, એટલે એમનો મુખ્ય ધ્યેય પોતાની ઇમેજ બચાવવાનો થઈ જાય છે, શીખવાનો નહીં.
બરાબર પકડ્યું. અને ગ્રોથ માનસિકતા આનાથી એકદમ ઉલટી.
કેવી રીતે?
ગ્રોથ માનસિકતાવાળી વ્યક્તિ માટે મુખ્ય ધ્યેય શું? શીખવું, વિકાસ પામવો. તેઓ પડકારોને ગળે લગાવે. કેમ? કારણ કે તો શીખવાની તક છે.
એટલે મુશ્કેલી આવે તો?
તો વધુ મહેનત કરે, હાર ન માને. પ્રયત્નને તેઓ સફળતાની ચાવી ગણે, નબળાઈ નહીં. અને ટીકા? ટીકા તો એમના માટે ભેટ જેવી, કારણ કે એ સુધારવાની દિશા બતાવે છે.
અને બીજાની સફળતા?
બીજાની સફળતાથી એમને ઈર્ષા ન થાય, પ્રેરણા મળે.
પેલો બાળકો પરનો પ્રયોગ અહીં ફરીથી યાદ આવે છે, કે જેને હોશિયાર કહ્યા તે સહેલો રસ્તો લે, ને જેને મહેનતુ કહ્યા તે અઘરો.
હાસ્તો.
કેટલી નવાઈની વાત છે કે ખાલી વખાણની રીત બદલવાથી બાળકની પસંદગી બદલાઈ જાય.
બરાબર. એ પ્રયોગ તો જાણે આ પુસ્તકનો પાયો છે. એ સાબિત કરે છે કે હમ આપણી માન્યતાઓ ખાલી વિચારો નથી, એ આપણા વર્તનને સીધી અસર કરે છે. ફિક્સ્ડ માનસિકતા આપણને સતત પરફોર્મન્સ મોડમાં રાખે, મારે સારું જ દેખાવું પડશે. જ્યારે ગ્રોથ માનસિકતા લર્નિંગ મોડમાં રાખે, મારે શીખવું છે ભલે ને ભૂલો થાય.
અને પેલું મગજનું સંશોધન?
હા, સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે જ્યારે ભૂલ થાય ને ત્યારે બંને માનસિકતાવાળા લોકોના મગજની પ્રતિક્રિયા પણ જુદી હોય છે. ગ્રોથવાળા લોકો ભૂલ પર વધુ ધ્યાન આપે છે, એમાંથી શીખવાની કોશિશ કરે છે.
આગળના પ્રકરણોમાં ડોક્ટર ડ્વેક પેલી કુદરતી પ્રતિભાવાળી વાતને પડકારે છે. આપણા સમાજમાં તો એવું બહુ માનીએ છીએ આપણે. પ્રકરણ 3 અને 4 આના વિશે છે, ખરો ને?
હા, અરે આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે અમુક લોકો તો જન્મથી જ મહાન હોય છે, જેમ કે મોઝાર્ટ સંગીતમાં, કે ચાલો આપણા સચિન તેંડુલકર ક્રિકેટમાં.
હા, બધા એમ જ કે.
ડોક્ટર ડ્વેક કહે છે કે આ અડધું સાચું છે. હા, શરૂઆતમાં થોડો ઝુકાવ હોય, પણ મોઝાર્ટ હોય કે ડાર્વિન, એમની મહાનતા પાછળ શું હતું? વર્ષોનો સમર્પિત અભ્યાસ, હજારો કલાકોની મહેનત, સતત શીખવાની વૃત્તિ.
એટલે કુદરતી પ્રતિભા એ મોટે ભાગે
ગ્રોથ માઇન્ડસેટ અને અથાક પ્રયત્નોનું પરિણામ હોય છે.
અને આ વાતને વિજ્ઞાનનો પણ ટેકો છે, પેલી ન્યુરોપ્લાસ્ટિસિટી.
બિલકુલ. આ કોઈ હવામાં વાત નથી, આની પાછળ બાયોલોજી છે. ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત શું કહે છે? કે આપણું મગજ સ્થિર નથી, એ બદલાતું રહે છે.
કઈ રીતે?
જ્યારે આપણે નવી વસ્તુઓ શીખીએ, પ્રયત્ન કરીએ, ત્યારે આપણા મગજમાં નવા ન્યુરલ કનેક્શન બને છે, જૂના જોડાણો મજબૂત થાય છે, આપણું મગજ શાબ્દિક રીતે બદલાઈ જાય છે. આ ગ્રોથ માનસિકતાનો વૈજ્ઞાનિક પુરાવો છે કે આપણે પ્રયત્નો દ્વારા ખરેખર વધુ સ્માર્ટ, વધુ સક્ષમ બની શકીએ છીએ.
આનો અર્થ તો એ થયો કે પેલું તું તો બહુ હોશિયાર છે એવું વખાણ ખરેખર નુકસાન કરી શકે? આ તો સાવ ઊંધી વાત લાગે છે.
હા, અને આ જ આ પુસ્તકની સૌથી મોટી, કદાચ સૌથી આશ્ચર્યજનક પણ મહત્વની શોધ છે.
કઈ રીતે નુકસાન કરે?
જ્યારે આપણે બાળકની બુદ્ધિના વખાણ કરીએ છીએ, ત્યારે અજાણતા જ આપણે એનામાં ફિક્સ્ડ માનસિકતા નાખી રહ્યા છીએ. એને શું સંદેશો મળે છે? મારી હોશિયારી જ મહત્વની છે, મારે એ સાબિત કરવી પડશે, હું નિષ્ફળ ન જઈ શકું. આ ડર એને પડકારોથી દૂર રાખે છે.
તો પછી કરવું શું? વખાણ જ ન કરવાના?
ના ના, વખાણ કરવાના, પણ ડોક્ટર ડ્વેક કહે છે પ્રક્રિયાના વખાણ કરો.
એટલે
બાળકના પ્રયત્નોના વખાણ કરો, એણે જે રીત વાપરી એના વખાણ કરો, એનું ધ્યાન, એની એકાગ્રતા, મુશ્કેલી સામે ટકી રહેવાની એની કોશિશ, આ બધી પ્રક્રિયાના વખાણ કરો.
અચ્છા,
આનાથી ગ્રોથ માનસિકતા મજબૂત થાય છે અને શીખવાનો સાચો પ્રેમ જાગે છે.
અને રમત ગમતના મતવરાણો પણ આ વાતને બરાબર સમજાવે છે. પેલો માઇકલ જોર્ડન અને જ્હોન મેકેનેરો વાળો કિસ્સો.
એકદમ, માઇકલ જોર્ડનને કોણ નથી ઓળખતું, પણ ઘણાને ખબર નથી કે એને હાઈસ્કૂલની બાસ્કેટબોલ ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
શું વાત કરો છો?
હા, પણ એને હાર ન માની, પોતાની નબળાઈઓ પર સખત સખત મહેનત કરી અને દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો. આ છે ગ્રોથ માનસિકતા.
અને મેકેનેરો?
જ્હોન મેકેનેરો, ટેનિસમાં અદ્ભુત કુદરતી પ્રતિભા, પણ એને પ્રેક્ટિસ કરવી ન ગમે. હારી જાય તો રેકેટ પછાડે, અમ્પાયર સાથે ઝઘડે, પણ પોતાની ખામી સ્વીકારવા તૈયાર નહીં. આ થઈ ફિક્સ્ડ માનસિકતા.
એટલે લાંબા ગાળે તો?
લાંબા ગાળે સાતત્યપૂર્ણ સફળતા અને મુશ્કેલીમાંથી ઊભા થવાની તાકાત એ ગ્રોથ માનસિકતાથી જ આવે છે.
આ જ સિદ્ધાંતો પછી બિઝનેસમાં અને સંબંધોમાં પણ એટલા જ લાગુ પડે છે. પ્રકરણ 5 અને 6 આની જ વાત કરે છે. ધંધામાં, કોઈ કંપનીમાં લીડરની માનસિકતાની શું અસર થાય?
બહુ મોટી અસર પડે. કંપનીનો જે વડો હોય એની માનસિકતા આખી કંપનીની સંસ્કૃતિ, એનું વાતાવરણ અને છેવટે એનું ભવિષ્ય નક્કી કરી શકે છે.
ઉકાયું છે પુસ્તકમાં?
હા, ક્રાઇસલરના જૂના સીઈઓ લી આયાકોકાનું ઉદાહરણ છે. શરૂઆતમાં સફળ રહ્યા, પણ પછી પોતાની જીનિયસ ઇમેજમાં એટલા ખોવાઈ ગયા કે ટીકા સાંભળવાનું, નવા વિચારો સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે કંપની મુશ્કેલીમાં આવી ગઈ. આ થઈ ફિક્સ્ડ માનસિકતા. પેલી એનરોન કંપનીનું પણ એવું જ. ટેલેન્ટને એટલું મહત્વ આપ્યું કે અહંકાર અને ખોટા કામો વધી ગયા, અંતે પતન થયું.
અને ગ્રોથ માનસિકતાવાળા નેતા એ શું કરે?
એનાથી ઉલટું. જનરલ ઇલેક્ટ્રિકના જેક વેલ્ચ જેવા ગ્રોથ માનસિકતાવાળા નેતાઓ પોતાની ટીમની ક્ષમતામાં, એમના વિકાસમાં વિશ્વાસ રાખે છે. તેઓ ભૂલોને શીખવાની તક તરીકે જુએ છે, સતત સુધારા અને શીખવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આવી કંપનીઓ લાંબા ગાળે વધુ સફળ અને ટકી રહે તેવી બને છે.
આ તો થઈ બિઝનેસની વાત, પણ આપણા અંગત સંબંધોમાં આ માનસિકતા કઈ રીતે દેખાય એ જાણવું પણ રસપ્રદ રહેશે.
સંબંધોમાં પણ આ બહુ મહત્વનું છે. ફિક્સ્ડ માનસિકતાવાળી વ્યક્તિ સંબંધમાં શું શોધે? પરફેક્ટ મેચ, જાણે બધું પહેલેથી જ બરાબર હોવું જોઈએ.
અને જો ન હોય તો? મતભેદ થાય તો?
તો તરત માની લે કે આ સંબંધ જ ખોટો છે, અથવા મારા સાથીમાં જ કંઈક વાંધો છે. તેઓ સમસ્યા હલ કરવાને બદલે એકબીજા પર દોષ નાખવા માંડે.
જ્યારે ગ્રોથ માઇન્ડસેટવાળા લોકો સંબંધને એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે જુએ છે,
બરાબર, તેઓ માને છે કે પોતાને અને સાથીને સમય સાથે બદલી શકાય છે, વિકસાવી શકાય છે. મતભેદ કે પડકારો આવે તો એને એકબીજાને વધુ સારી રીતે સમજવાની અને સંબંધને વધુ મજબૂત બનાવવાની તક ગણે છે.
એટલે સાથે મળીને કામ કરે.
હા, સમસ્યાઓ પર સાથે મળીને કામ કરવા તૈયાર હોય. આવા સંબંધો વધુ ગાઢ બને, ટકી રહે અને સંતોષ આપે. જાણે સંબંધ એક સહિયારો પ્રોજેક્ટ છે, જ્યાં બંને સાથે મળીને ગ્રો થઈ શકે.
તો પછી આ માનસિકતાઓ આવે છે ક્યાંથી? શું આપણે જન્મથી જ આવી માનસિકતા લઈને પેદા થઈએ છીએ? અને શું એને બદલી શકાય? આ બહુ મોટા સવાલ છે. પ્રકરણ 7 અને 8 આના જવાબ આપે છે. કરું?
હા, અને બહુ જ મહત્વના સવાલો છે આ. ડૉક્ટર ડ્વેગ બહુ સ્પષ્ટ કહે છે કે માનસિકતા મોટે ભાગે શીખેલી હોય છે, આપણે જન્મથી લઈને નથી આવતા.
શીખેલી કોની પાસેથી?
આપણા મા બાપ, આપણા શિક્ષકો, કોચ, આ બધા લોકો. તેઓ જે રીતે આપણી સાથે વાત કરે છે, જે રીતે આપણી સફળતા કે નિષ્ફળતા પર પ્રતિક્રિયા આપે છે, બસ એનાથી જ આપણી માનસિકતા ઘડાય છે.
એટલે ફરી એ જ વાત આવી, બુદ્ધિના વખાણ જોખમી, પ્રયત્નના વખાણ સારા.
બરાબર, એ જ મુદ્દો અહીં ફરી આવે છે.
અને પેલો હજી નહીં, નોટ યેટ વાળો વિચાર,
હા, એનું શું મહત્વ છે?
હા,
આ નાનકડો શબ્દ છે ને, પણ એ જાદુ જેવું કામ કરી શકે છે. જ્યારે કોઈ બાળક કહે મને આ નથી આવડતું, ત્યારે એને એમ કહેવું કે તને આ હજી નથી આવડતું. આ વાક્ય આખી પરિસ્થિતિ બદલી નાખે છે. એ શું બતાવે છે? કે ક્ષમતા સ્થિર નથી, સમય અને પ્રયત્નથી વિકસી શકે છે. નિષ્ફળતા એ અંત નથી, પણ પ્રવાસનો એક ભાગ છે. આ પ્રકરણો શીખવા માટે સારું વાતાવરણ કેવી રીતે બનાવવું, સારો પ્રતિભાવ કેવી રીતે આપવો, એ બધું શીખવે છે.
પણ મોટો સવાલ એ છે કે શું આપણે મોટા થયા પછી આપણી માનસિકતા બદલી શકીએ? જો કોઈ વર્ષોથી ફિક્સ્ડ માનસિકતામાં જીવતું હોય તો એ બદલાય?
ચોક્કસ બદલી શકાય છે. આ જ તો આ પુસ્તકનો સૌથી આશાવાળો સંદેશ છે.
કેવી રીતે?
ડોક્ટર ડ્વેક એના માટે ચાર પગલાંની એક પ્રક્રિયા આપે છે. આપણે એને આપણી માનસિકતાની ભૂમિકા બદલવાની યોજના કહી શકીએ.
કયા ચાર પગલાં?
પહેલું, તમારા ફિક્સ્ડ માનસિકતાના અવાજને ઓળખો. જ્યારે મનમાં એવા વિચારો આવે કે આ મારાથી નહીં થાય, હું ફેલ થઈશ, લોકો શું કહેશે, ત્યારે એને પકડો, સજાગ થાઓ.
ઓકે, પહેલું પગલું ઓળખવાનું. પછી
બીજું, સ્વીકારો કે તમારી પાસે પસંદગી છે. સમજો કે આ ખાલી એક અવાજ છે, એ હકીકત નથી. તમે પડકારો, ટીકા, નિષ્ફળતાને અલગ રીતે જોવાનું પસંદ કરી શકો છો.
ત્રીજું,
તેની સામે ગ્રોથ માનસિકતાના અવાજથી દલીલ કરો. ફિક્સ્ડ વિચારોને પડકારો. હું નિષ્ફળ ગયો ગઈ એવું વિચારવાને બદલે પૂછો, હું આમાંથી શું શીખ્યો?
શીખી.
આ બહુ અઘરું છે ને બદલે કહો, આ શીખવા મારે શું નવી રીત અજમાવવી પડશે?
અને છેલ્લું, ચોથું પગલું.
ચોથું, ગ્રોથ માનસિકતાનું કાર્ય કરો. ખાલી વિચારો નહીં, એ પ્રમાણે વર્તો પણ ખરા. પડકાર સ્વીકારો, મુશ્કેલી આવે તો ટકી રહો, મદદ માંગો, ટીકામાંથી શીખો, નવી રીતો અજમાવો. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક યાત્રા છે.
સરસ. તો ચાલો આખા પુસ્તકના જે મુખ્ય સંદેશા છે એને એકવાર ફરીથી ટૂંકમાં જોઈ લઈએ. મારા મતે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે આપણી માન્યતાઓ, ફિક્સ્ડ વિરુદ્ધ ગ્રોથ, એ ખાલી બેઠી નથી રહેતી. એ આપણા જીવનની સ્ક્રિપ્ટ લખે છે, આપણી ભૂમિકા નક્કી કરે છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ નિષ્ફળતાને જોવાની રીત બદલવાનો. ફિક્સ્ડ માનસિકતા માટે નિષ્ફળતા એટલે વ્યક્તિ પર નિષ્ફળનો સિક્કો. જ્યારે ગ્રોથ માનસિકતા માટે નિષ્ફળતા એ ખાલી ફીડબેક છે, એક માહિતી છે જે કહે છે કે આ રસ્તો કામ નથી કરતો, બીજો અજમાવો. એ આપણા ગોલ સુધી પહોંચવાના રસ્તાનો એક ભાગ છે. આપણે ગુજરાતમાં જોઈએ છીએ, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે કે કોઈ નવું કામ શીખવામાં વાર લાગે તો કેટલા લોકો નિરાશ થઈ જાય છે.
સાચી વાત છે.
પણ ગ્રોથ માનસિકતા કહે છે કે આ અંત નથી, આ તો શીખવાની શરૂઆત છે.
અને ત્રીજો, પેલો જાદુઈ શબ્દ હજી નહીં, યેટ. હું આ નથી કરી શકતો, એને બદલે હું આ હજી નથી કરી શકતો કહેવાથી આખી ગેમ બદલાઈ જાય છે, શક્યતાનો દરવાજો ખુલ્લો રહે છે.
ચોથો મુદ્દો, જે ખરેખર વિચારવા જેવો છે, વખાણનો વિરોધાભાસ. આપણે જેને સારું સમજીને બાળકની હોશિયારીના વખાણ કરીએ છીએ, એ ખરેખર એના વિકાસને રોકી શકે છે.
હા, આ બહુ જ મહત્વનું છે.
જ્યારે એના પ્રયત્નો, એની મહેનત, એની પદ્ધતિના વખાણ એને વધુ મજબૂત અને શીખવા માટે ઉત્સુક બનાવે છે. આપણે આપણા બાળકો સાથે, વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વાત કરીએ છીએ એના પર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે.
અને પાંચમો મુદ્દો જે મને બહુ ગમ્યો, પ્રયત્ન એ કંઈ ઓછપની નિશાની નથી, પણ નિપુણતાનો રસ્તો છે. આપણા સમાજમાં ઘણીવાર એવું દેખાડાય છે કે સાચી પ્રતિભા તો એ જેને મહેનત ન કરવી પડે.
હા, બરાબર.
પણ આ પુસ્તક કહે છે કે ના, મહાનતા પ્રયત્નોથી જ ઘડાય છે. પ્રયત્ન એ શરમની નહીં, ગર્વની વાત છે.
અને છેલ્લે, એ યાદ રાખવું કે આપણા બધામાં ક્યારેક ફિક્સ્ડ, ક્યારેક ગ્રોથ માનસિકતા હોય છે. કોઈ સંપૂર્ણ નથી. મહત્વનું છે જાગૃતિ અને પસંદગી. આપણે સભાનપણે ગ્રોથ માનસિકતા પસંદ કરી શકીએ છીએ અને એને વિકસાવી શકીએ છીએ. આ એક સતત ચાલતી યાત્રા છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, આખા વિચારનો નિચોડ આપે છે. ચાલો એવા કેટલાક યાદગાર અવતરણો જેવા વાક્યો પર નજર કરીએ.
હા, ચોક્કસ. પહેલું મને યાદ આવે છે, તમે તમારા માટે જે દ્રષ્ટિકોણ અપનાવો છો તે તમે તમારું જીવન કેવી રીતે જીવો છો તેના પર ગહન અસર કરે છે. આ સીધું બતાવે છે કે આપણી માનસિકતા એ જીવનની દિશા નક્કી કરનાર મુખ્ય સ્વિચ જેવી છે.
બરાબર. બીજું, તમે કેટલા મહાન છો તે વારંવાર સાબિત કરવામાં સમય શા માટે બગાડવો, જ્યારે તમે વધુ સારા બની શકો છો? ખામીઓને દૂર કરવાને બદલે શા માટે છુપાવી? આ બંને માનસિકતાના મૂળભૂત ધ્યેય, પેલું સાબિત કરવું વિરુદ્ધ સુધરવું, એનો તફાવત બહુ સરસ રીતે બતાવે છે.
અને ત્રીજું, બહુ ટૂંકું પણ ઘણું કહી જાય એવું, બનવું એ હોવા કરતાં વધુ સારું છે.
એટલે
કે એક સ્થિર સ્થિતિમાં હોવા કરતાં સતત વિકાસ પામવાની, કંઈક બનવાની પ્રક્રિયા વધુ મૂલ્યવાન છે.
સરસ.
અને ચોથું, પોતાને વિસ્તારવાનો અને તેને વળગી રહેવાનો જુસ્સો, ભલે અથવા ખાસ કરીને જ્યારે તે સારું ન ચાલી રહ્યું હોય, તે ગ્રોથ માનસિકતાની ઓળખ છે. આ વાક્ય પેલી મુશ્કેલી સામે ટકી રહેવાની વાત કરે છે. સ્થિતિસ્થાપકતા અને પડકારો દ્વારા જ વિકાસ થાય છે એ વાત. આ બધી સિદ્ધાંતિક વાતો તો બહુ જ સરસ છે, પણ શ્રોતાઓ વિચારતા હશે કે ભાઈ આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું, દાખલા તરીકે મા બાપ તરીકે કે શિક્ષક તરીકે.
હા, એ બહુ મહત્વનું છે. વાલીઓ અને શિક્ષકો માટે તો આ ખજાનો છે. સૌથી પહેલું, બાળકના રિઝલ્ટ કરતાં એના પ્રયત્નો, એણે વાપરેલી રીત, એની શીખવાની પ્રોસેસ, એના વખાણ કરો. તારા માર્ક્સ ઓછા આવ્યા એમ કહેવાને બદલે, આ વખતે તે ખૂબ મહેનત કરી, ચાલ જોઈએ ક્યાં ભૂલ થઈ અને આગળ શું સુધારી શકાય, એવો અધિગમ રાખો. બીજું, પેલો હજી નહીં શબ્દ વાપરો. તને ગણિત નથી આવડતું એમ નહીં, પણ તને ગણિત હજી નથી આવડતું, ચાલ આપણે વધુ પ્રેક્ટિસ કરીએ. પડકારોને ડર તરીકે નહીં, પણ એક મજાની ગેમ તરીકે રજૂ કરો.
અને કામની જગ્યાએ, ઓફિસમાં કે પોતાના ધંધામાં આનો ઉપયોગ કેવી રીતે થાય?
કાર્યસ્થળ પર એવી સંસ્કૃતિ, એવું વાતાવરણ બનાવો જ્યાં ભૂલો કરવી એ ગુનો ન ગણાય, પણ શીખવાની તક ગણાય.
હા, આ બહુ જરૂરી છે.
ટીમના લોકોને નવા પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત કરો. ફીડબેક આપતી વખતે કે લેતી વખતે એને પર્સનલ એટેક તરીકે ન જુઓ, સુધારા માટેની માહિતી તરીકે જુઓ. નોકરી પર રાખતી વખતે પણ ખાલી ડિગ્રી કે અનુભવ નહીં, પણ માણસની શીખવાની વૃત્તિ કેટલી છે, નવી પરિસ્થિતિમાં એ કેવી રીતે શીખે છે એના પર ધ્યાન આપો. કોણો વાંક હતો એ સવાલને બદલે પૂછો, આપણે શું શીખ્યા અને હવે શું અલગ કરી શકીએ.
અને આપણા પોતાના માટે, પર્સનલ ડેવલપમેન્ટ માટે, માનો કે કોઈ નવી ભાષા શીખવી છે, વજન ઉતારવું છે કે કોઈ નવો શોખ કેળવવો છે,
આપણા પોતાના માટે પહેલું પગલું છે આપણા મનમાં જે પેલો ફિક્સ્ડ માનસિકતાનો અવાજ ચાલે છે ને, એને ઓળખવો. જ્યારે પણ મનમાં આ મારાથી નહીં થાય કે હું આમાં સારો સારી નથી એવો વિચાર આવે, ત્યારે એને પકડો.
એટલે જાગૃત થવું.
હા, પછી સભાનપણે ગ્રોથ પ્રતિભાવ પસંદ કરો. પ્રોસેસ પર ધ્યાન આપો, રિઝલ્ટ પર ઓછું. જેમ કે વજન ઉતારવું હોય તો રોજના વજન પર ધ્યાન આપવાને બદલે તમે નિયમિત કસરત કરી કે નહીં, હેલ્ધી ખાધું કે નહીં, એ પ્રયત્નો પર ધ્યાન આપો. સફળતાને નાના નાના ટુકડામાં વહેંચી દો અને દરેક પ્રયાસને શાબાશી આપો.
અને સંબંધોમાં
જ્યારે મતભેદ થાય ત્યારે હું સાચો સાચી, તું ખોટો ખોટી, એ ફિક્સ્ડ વલણ છોડીને આપણે બંને આ સમસ્યાને કેવી રીતે ઉકેલી શકીએ, એક ગ્રોથ અભિગમ અપનાવો. એકબીજાના વિકાસને ટેકો આપવો, એમની સફળતામાં ખુશ થવું. આખી ચર્ચા પછી મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી શીખ એ રહી કે આપણે જેને ટેલેન્ટ કે પ્રતિભા કહીએ છીએ તે ખરેખર કેટલી હદે બનાવી શકાય છે, જન્મજાત કરતાંય વધુ. અને પેલું, આપણે અજાણતા જ સારા ઈરાદાથી વખાણ દ્વારા કેવી રીતે ફિક્સ્ડ માનસિકતાને પોષી શકીએ છીએ, એ ખ્યાલ બહુ જ શક્તિશાળી છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર પેલો નિષ્ફળતાની પુનઃવ્યાખ્યાવાળો છે. નિષ્ફળતા એ અંત નથી, પણ માર્ગદર્શક છે. આ વિચાર જ કેટલી રાહત આપે છે. અને એ જાણવું કે આપણું મગજ સતત બદલાતું રહે છે, શીખતું રહે છે, એ વૈજ્ઞાનિક સત્ય ખરેખર ખૂબ આશા જગાવે છે. એ આપણને યાદ અપાવે છે કે આપણો વિકાસ આપણા પોતાના હાથમાં છે, આપણી પસંદગી પર આધાર રાખે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.